માણસના જીવનમાં એનું સાંસારિક વ્યવહારિક જીવન કેવું અઘરું છે, કેવું કપરું છે એનું દર્શન કરાવે છે. સ્નેહે હૃદયે પથ્થર પથ્થર પણ સ્વીકારી લીધું, હૃદય પથ્થરનું બન્યું. અને કોપ ભવન ગવની કૈકેયી, કૈકેયીજી કોપ ભવનમાં ગયા છે. દશરથજી સાંજના સમયે જીવન સંધ્યાએ અને દિવસની સાંજે પણ કૈકેયીને ત્યાં જઈને સમાચાર આપવાનો વિચાર કર્યો. નીકળ્યા પણ ખરા. કૈકેયીના ભવન પહોંચ્યા તો સમાચાર મળ્યા કે ક્યાં છે મહારાણી? કોપ ભવનમાં. હે કોપ ભવન સાંભળતાની સાથે કોપ ભવન સુની સકુચે ઉરાવ. અરે ભલભલા માણસની આદર્શ થાય, ઘરમાં પેસતા જો સાંભળી લીધું હોય, ઊંચા ઊંચો અવાજ સાંભળ્યો હોય ઘરમાં પેસતા જ, તો કદાચ ઘરના બાણેથી નથી હજુ આવ્યા છે એમ ના જોયું હોય ને ત્યાંથી પાછા વળી જાય. આજે ઘરમાં બેસવા જેવું નથી. દશરથજી પણ એ જ ભૂમિકામાં મુકાયા. સાંભળ્યું કે ભવાની દુર્ગામાં આજે ચંડી બન્યા છે અને મહાકાલી થયા પછીથી કોપ ભવનમાં જ એમનો નિવાસ છે. આજે એકદમ સહમે ઉરા ધ્રુજી ગયા કે શું સાથી બલબલવા થથરી જાય. ઘરવાળા ગુસ્સામાં હોય ત્યારે ભલભલાને એમ થાય કે આ શું, તો એમ સકુચે ઉડાવ. એટલો બધો સંકોચ થયો કે હું સારા સમાચાર આપવા જઈ રહ્યો છું, ઘર આંગણે ઉત્સવ મંડાઈ રહ્યો છે અને આજે આ અંતે આજે જ સૂજ્યું. પેલી જૂની કહેવત છે ને, ઘણી વેરાએ હાફ કરી. કોપ ભવનનું નામ સાંભળતાની સાથે જ સકુચ એવું એકદમ આમ મોઢા પડી ગયા. જે ખીલેલો ચહેરો હોય, કઈ ઉત્સાહપૂર્વક આવ્યા હોય અને સમાચાર બીજા જ મળે એની સાથે માણસ આમ મોઢો પડી જાય. એનું મોઢું જોયું હોય ને સકુચ એવું રાવ. ભય બસ અગાહોડ પરાઈ ને, એની એ જ વાત આવી પાછી. કોપ ભવન સાંભળતાની સાથે આગળ પગ ઉપડતો નથી. મહારાજ દશરથજી રાજા જેવા રાજાનો જે રણમેદાનની અંદર શત્રુઓની સામે આમ જીવન અને મરણને હાથમાં લઈને જૂજે, એ આજે એક પત્નીના કોપની વાત સાંભળતાની સાથે આગળ પગ ઉપડતો નથી. ભય બસ કે શું હશે, સાથી હશે. આવી ભયાવહતા, આવી ભયાનકતા કે આવો મોટો મરદ માણસ અને એક આ સમાચાર સાંભળીને એક આવી વ્યક્તિથી ભયથી પગ પાછો પડે, રણ મેદાનમાં આમ સુરવીરની માફક આગળ ધસતો જાય, એ ઘરમાં પાછો હટતો જાય, કેક કાયર થઈ જાય, પગ ઉપડે નહીં કે શું છે, શું થશે, શું સાંભળવાનું આવશે, કયું પરિણામ આવશે. એટલા બધા તર્ક વિતર્ક બસ કહ્યું કે કોપ ભવન એ સાંભળતાની સાથે જ આજે ભોગ લાગ્યા, નહીતર આજે આવી બન્યું કઈક પરિસ્થિતિ સર્જાય. બે દિવસ પહેલા જ પેપરમાં હતું કે દીકરાની માય છે પણ એની પત્ની એના પતિને એટલો મારે છે કે વાત ના પૂછો. કઈ કોર્ટ હતી? હવે પુરુષ ક્યાં ફરિયાદ કરવા જાય? બહેનો માટે તો મોટી મોટી કોર્ટો ને મોટા મોટા કાયદા ને પેલા તરત ઘાલી દે. પેલા એક વાર એક માણસ આવેલો પરદેશ રહેતો, આમ રડીને બિલકુલ ખાનગીમાં, કારણ કે મહારાજ મારી પત્ની મને એટલું મારે છે, મારે કઈ સહન નથી. ભય બસ અગહુડ ભરાઈ ને ભાવ, પછી એનો પગ આગળ ઉઠે કેવી રીતે? કદાચ હાથથી ના મારે તો વચનથી મારે, પણ માર તો પડે ને. પેલો શરીરને માર પડે ને આ મગજને માર પડે. શરીરનો માર તો સહન થઈ શકે, પણ જે મન ઉપર માર પડે ને એ સહન ના થાય. મન ભાગ્યું કવેણ, ઘોડો ભાગ્યો ઠીકતા ઠેકતા. ઘોડાને કદાચ તમે ઉપર બેઠાના પગની એડીથી મારો ને પછીથી ઘોડો પોતાનું મગજ ગુમાવી બેસે. એમ માણસ કોકનું એક કટુ વાક્ય સાંભળે, અપમાનજનક કે ન સાંભળવાનું સાંભળે, તેનું મન ભાગી જાય, તૂટી જાય. મન ભાગ્યું કવે. હવે કેવો ઘા પડ્યો હશે? એક કાચનું વાસણ તૂટી જાય ને એની પર તિરાડ પડે ચાલે, પણ મનની અંદર જો એક ઝાપટ વાગીને તિરાડ પડી ને મન ભાગ્યું તો એને સાંધવું મુશ્કેલ થઈ પડે. તો અહીંયા દશરથજી કે એક પગ આગળ ઉપડતો નથી મર્દ માણસ, વીર માણસ, એક સમ્રાટ, પણ આ એક વ્યવહારિક વાસ્તવિકતાનું દર્શન કરાયું છે. આજે સમાજ જીવનનું દર્શન છે. ભય બસ અગહુડ ભરાઈ ને મારા ઘરમાં અવસર છે, આટલો બધો ઉત્સાહ છે, અને આ આને આ શું લઈને બેઠી? આ આ કવેરાનો અને આ સમય કઈ રિસાવાનો, ગુસ્સે થવાનો છે? કોપ ભવન ગવાની સુનત અહીં કોપ ભવનમાં ગયા છે કઈ કઈ જે સાંભળતાની સાથે જ દશરથજી પોતાની માનસિકતા ગુમાવી બેઠા. શું થશે? સુરપતિ બસઈ બલિ. અરે સ્વર્ગનો રાજા ઇન્દ્ર સુરપતિ, એ પણ મારા દશરથના બાહુબળનો આશ્રય લે કે તમારે મને મદદ કરવી પડશે આ રાક્ષસોની સામે લડવા માટે. રાક્ષસી વૃત્તિની સામે લડવા માટે મારા દશરથજીનું બાહુબળ સ્વર્ગના દેવો એટલે સાત્વિકતા પણ લેતી, દેવો એટલે સાત્વિક પણ હોય. સુરપતિ બસઈ બાહ બલ જાય, એનો આશ્રય લેતા. રાક્ષસી વૃત્તિઓની સામે લડવા માટે મારા દશરથજીના બાહુબળનો આશ્રય દેવોનો દેવોનો રાજા ઇન્દ્ર લે. દશરથ દસ ઇન્દ્રિયોનો આ શરીરનો રથ અને એનું બાહુબળ આસુરી વૃત્તિઓને જીવવા માટે જીતવા માટે હંમેશ ને માટે સુરવીરતાની માફક જીતતું હોય ને એનો પરાજય કરાવનાર, દૈવી વૃત્તિઓ પણ એનો આશ્રય લેતો દશરથજીના બાહુબળનો, કેમ કે જગત પિતા ભગવાનનો પિતા છે, તો એ જેને ભગવાનનો પિતા બાપ થવાનું સામર્થ્ય મળ્યું હોય એ કઈ આવો હશે? કઈ કઈ એની આગળ હરી જનારો હશે? અને એવાને ત્યાં ભગવાન જન્મ લેતા હશે, અવતરતા હશે? આ એક સામાજિક દર્શન કરાવ્યું છે, એક ચિત્ર રજૂ કર્યું છે કે સમાજની અંદરથી પરિસ્થિતિ કેવી છે એનું સાચું દર્શન આ ચોપાઈમાંથી. બાકી મહારાજ દશરથજીના બાહુબળનું જો કેટલું સરસ તુલસીદાસજી એને એનું નિરૂપણ કર્યું છે, એની કિંમત ચૂકવી છે. હિંમત આંકી છે કે સુરપતિ બસાઈ બાહ બલ જાકે, જેના હાથના જેના બાવડાના બળ ઉપર તો દેવરાજ ઇન્દ્ર પણ એને શરણે આવીને કે હું તમે મને મદદ કરો. સાત્વિક દૈવી વૃત્તિઓ પણ આશ્રય લીધી હોય અને એ મહારાજ દશરથજીની આ અવસ્થા થાય ખરી. સુરપતિ નરપતિ બસહી નરપતિ સકલ રહી રૂખતા, બધા દેવ 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 દેવો શું બધા રાજાઓ પણ એક એક રાજા મહારાજ દશરથજીના બાહુબળના આશ્રિત હોય. જ્યાં દેવોના રાજા ઇન્દ્ર આશ્રય લેતો હોય મદદ માંગતો હોય ત્યાં બીજા રાજાઓ કે નરપતિ સકલ રહી રૂખ આમ એની આજ્ઞામાં રહે. મોટા મોટા બળવાન રાજાઓ સત્તાધીશો હોય એ દશરથજીના આંખના ઇશારે એમની મરજી પ્રમાણે ચાલતા ને રહેતા હોય કે તમે બસ તમે કહો એ સાચું. તો આવી એક સુરવીર વ્યક્તિ હોય જેનું વ્યક્તિત્વ આવું મહાન હોય એ કઈ આવી રીતે કઈ કઈ આગળ કઈ નમી પડતા. આ અવદશા વ્યવહારની છે અને વ્યવહાર વ્યક્તિ ગમે એટલો મોટો મર્દ હોય પણ એને નમાવી દેતો પશુ કરી નાખતો પશુ થઈ. મોટા મોટા રાજાઓ પણ જેની હકુમત નીચે જેની આણ નીચે જેની એક આજ્ઞાની નીચે બધા જ એક સાથે કામ કરતા સૌ સુની. આ સાંભળીને પિયરીસ પત્નીની રીસ પત્નીનો ક્રોધ જાણીને જોઈને ગયો સુખાય. આમ જાણે લડું સુકાયું હોય સંકોચાઈ ગયા દશરથ. સો સોની તી રીસ એ મહારાજ દશરથજી કે જેની જેનું આટલું સામર્થ્ય છે સો સોની એમણે આ સાંભળ્યું શું તિયરીસ પત્નીનો ગુસ્સો સાંભળ્યો. માત્ર સાંભળવો જ બહુ લાવો હોય છે, અનુભવો તો જુદી વાત છે. પત્નીના ગુસ્સાને સાંભળવો ગુસ્સે છે હા. જો પોતાનો છોકરો કે દીકરી આવીને કહી દે કે મમ્મી ગુસ્સે છે બાર, એટલે પેલો બહારથી પાછળ કે અત્યારે મૂળમાં નથી ઘરમાં જવા જેવું. તો સો સુની એ સાંભળીને તિયરીસ શું સાંભળ્યું પત્નીનો ગુસ્સો સાંભળતાની સાથે ગયો સુખા. કેટલો ખીલેલો કેટલો ઉત્સાહમાં કેટલો આનંદમાં આવેલો બહારથી એ પુરુષ હોય પણ સાંભળે ત્યાંથી બારણું ખોલ્યા વગર પગથિયું ચડ્યા વગર બાઇક ઉપરથી ઉતર્યા વગર સીધો જ પાછો વાળી ગયો સુખા. એકદમ આખા મનની અંદર મનના બધા વિચારો આમ સુકાઈ ગયા સુસ્ત થઈ ગયો પાછા દેખાવ. આ જુઓ જીવનના નાટકની અવદશા. જીવન નાટક છે ને એ નાટકમાં કેટલાય એવા દ્રશ્યો ભજવાતા હોય છે, કેટલાય એવા પ્રસંગો ભજવાઈ જતા હોય છે અને એ ભજવતા ભજવતા માણસની કેવી અવદશા થાય છે, કેવી હીનતા. તમે એટલો મોટો કિંમતી માણસ હોય પણ ત્યાં આગળ ધૂળ જેવું થઈ જાય, એની કિંમત કોડીની પણ ન રહે. કોડી તો સારી કઈ કેવું છે પણ તેની કોડીની કિંમત ના રહે. તો આ જીવનની વાસ્તવિકતા છતાં અવદશા, અવદશાની વાસ્તવિકતા છે. દેખો જુઓ વિવશતાની લાચારી કેવી હોય છે માણસના જીવનની અંદર. વિવશતા આવી જાય, પરવશતા આવી જાય અને પછી એની પાછી લાચારી. કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પારકાયુની ઉપર આશા રાખે કે મને સુખ આપશે, મને આનંદ આપશે, મને વૈભવ આપશે, એને જ્યારે બીજાની પાસેથી સુખની ઈચ્છા રાખી ત્યારે આ દશા થઈ. એના માટે તો વેદ અને ચિંતકો કહે છે આત્મસુખ જેવું બીજું કોઈ સુખ નથી. એ આત્મસુખ માટે બીજા કોઈની પાસે ઈચ્છા આશાય ના રાખવી પડે. એ આપણું આત્મસુખ આપણે ભોગવતા હોઈએ એમાં કોઈ ભાગ પણ ના પડાવી શકે, અને એ આત્મસુખ આપણું કોઈ છીનવી ના શકે, એમાં કોઈ વિક્ષેપ પણ પાડી ના શકે. પોતાની અંદર આત્માનુભૂતિ કરવાની હોય અને આત્માનું સુખ લેતા હોય તેને એવી મસ્તી આવે, એવી મસ્તી આવે કે બીજાની શી જરૂર છે, મારે કોઈની જરૂર ના પડે. આ તપસ્વીઓ ઋષિઓ કેવી રીતે રહેતા હશે? આત્મસુખ કે પોતે પોતામાં ભળી રહ્યા અને પોતે જોયું પોતાનું, પોતે સ્વરૂપે ગાઈ રહ્યા, પોતે નિરખો પોતાનું નોર, બસ આવી ગયું. એને કોઈ સામી વ્યક્તિની જરૂરત ન પડે, આટલું ઊંચામાં ઊંચું સુખ હોય. પણ જ્યાં વિવશ ત્યાં કોઈની કોઈની પાસે તમે આશા રાખો, તમે આશા મોટી લઈને ગયા હો અને આપે થોડુંક. ગરમીમાં ખૂબ ત્રસ લાગી હોય અને કોઈ એને કઈક પાણી આપજે ને, એક ટીપું બે ટીપું પાંચ ટીપા ટીપા હાલે, તમારે જોઈ તો લોટો પાણી, પણ કે બસ એક પ્યાલીથી હવે તમને વધારે નહીં પાણી. શું થાય? તો જીવનની અંદર એટલું યાદ રાખવાનું કે સુખ સુખી થવા માટે જો કોઈ પણ બીજાને માટે બીજાની આશા રાખી કે આ માણસ મને સુખી કરશે, સંપૂર્ણ સુખી કરશે, એ ક્યારેય નથી બન્યું આજ સુધી અને બનવાનું નથી.